અને જો અરીસો નથી જણાતો અને મોઢું જણાય છે તો મોઢા પ્રત્યેનું લક્ષ હોવાથી મોહ રાગદ્વેષ થશે. પણ મને મોઢું જણાતું જ નથી, દર્પણ જણાય છે, તો પછી કોના ઉપર હું મોહ રાગદ્વેષ કરું?
અને દર્પણ જણાતા મોઢું જ્ઞાનમાં જણાય છતાંય પણ એને એના ઉપર લક્ષ નથી.
ઈ સેકન્ડ રાખો, દર્પણ જણાતા મોઢું જણાય છે એ તો સેકન્ડરી નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. પણ આપણે વજન આપવાનું છે દર્પણ જ જણાય છે અને મોઢું નહીં. રાગ જણાતો નથી ને જ્ઞાન જ જણાય છે. પેલા તમે નિશ્ચયનો જોર આપો, સમજી ગયા? તમારે વ્યવહારનો નિષેધ કરવો પડશે. વ્યવહારનો નિષેધ કરશો તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પછી આવશે ખરો.
પણ પેલા બિલકુલ
રાગ જણાતો જ નથી, મને તો જ્ઞાન જણાય છે. તો તમારું લક્ષ રાગ ઉપરથી, ગ્રેહ ઉપરથી, પર ઉપરથી ખસી અને તમે જ્ઞાનમાં આવી ગયા. અને જ્યાં જ્ઞાન જણાય છે તો જાણનાર જણાઈ જશે. કેમ કે જાણનારો અને જ્ઞાનની પર્યાય બે જ વસ્તુ છે, તાદાત્મ છે, જુદું નથી. એમ એક ખડીનું કહો કે ગમે ત્યાંથી એક જ આત્મામાં જવાનું છે. ગાથા કોઈ પણ હોય, જ્ઞાનીઓને અજ્ઞાની જીવોને પરિણામ બદલાવીને આત્મા ઉપર લઈ જવા છે. તેથી વાસ્તવમાં હવે જેવી રીતે ભાઈઓનું દ્રષ્ટાંત આપ્યું કે દાઢી કરે છે ત્યારે પોતાની દાઢી દેખાય છે, આટલા વાળ સાફ થયા, એટલો સાબુ છે, એના ઉપર જ નજર છે. પણ દર્પણની સ્વચ્છતાને જોતો નથી, એ તિરોભાવ થઈ જાય છે. અને આનો આવિર્ભાવ થયો એટલે પોતાનું મોઢું જણાતા એને મોહ રાગદ્વેષ થયા વિના રહેશે નહીં. બરાબર? હવે બેનો, હવે બેનો ચાંદલો કરે છે ત્યારે એને આ કપાળ દેખાય છે, ચાંદલો દેખાય છે કે દર્પણ દેખાય છે? જો એમ વિચારે કે મને મારું મોઢું દેખાય છે, ચાંદલો થયો એમ દેખાય છે, સમજી ગયા, તો મોહ થયા વિના નહીં રહે. પણ દર્પણની સામે જોઈને મને તો સ્વચ્છ દર્પણ દેખાય છે, મને મારું મોઢું જ જણાતું નથી, એ તો દ્રષ્ટાંત થયો. એમ આ જ્ઞાન છે, એ જ્ઞાનમાં જો દેહ જણાય છે, દેહ જણાય છે તો મોહ રાગદ્વેષ થશે. પણ દેહ જણાતો નથી, જ્ઞાન દર્પણ જણાય છે, એ જો જ્ઞાન જણાય છે તો આત્મા જણાઈ જશે. એકદમ શોર્ટકટ છે આ વિધિ છે, એ એકદમ અંદરમાં જવાની છે. કાંઈ ભણેલ ન હોય ને તો પામી જાય. એક જ વસ્તુ છે, પર્યાયને જાણતા દ્રવ્ય જણાય જ જાય. એ હજી વિષય આવશે, સમજી ગયા? વિષય બહુ દ્રષ્ટાંતથી હજી સિદ્ધ કરશે. આ તો શરૂઆત છે આપણી. અહીં સર્વથા ભેદ ન હોવાથી, એટલે જ્ઞાન અને આત્માનો, દ્રવ્ય અને પર્યાયનો સર્વથા ભેદ ન હોવાથી જે વાત કહેવામાં આવી છે તે એ વાતનું સૂચન કરે છે કે બંનેમાં કથનચિત ભેદ છે. દ્રવ્ય અને પર્યાયમાં કથનચિત તો ભેદ છે, સર્વથા ભેદ નથી, તેમ સર્વથા અભિન્ન પણ નથી. ભેદ છે કે જે સંજ્ઞા એટલે નામ, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન આદિના ભેદની દ્રષ્ટિએ રહ્યા કરે છે. કે જે સ્વામી સમંતભદ્ર ના નીચેના વચનથી, સમંતભદ્ર સ્વામી થયા છે આચાર્ય, જેને શ્રાવકાચાર, રત્નકર શ્રાવકાચાર, એનો એક શ્લોક મૂક્યો છે કે સંજ્ઞા, સંખ્યા, વિશેષાચ, સ્વલક્ષણ, વિશેષત, પ્રયોજન આદિ ભેદાચ તનાત્વમ ન સર્વથા, એનો સર્વથા પ્રકારે ભેદ નથી, સર્વથા પ્રકારે અભેદ નથી, પણ નામ, લક્ષણ આદિ પ્રયોજને ભેદ દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે. એમ કોઈ અપેક્ષા એ છે, સર્વથા ભિન્ન, સર્વથા અભિન્ન નથી. પણ અહીંયા તો પ્રયોજનની સિદ્ધિ કરવા માટે એને અભિન્ન કહીને જ્ઞાનને જાણતા આત્મા જણાઈ જશે એમ કહે છે. સોનાની પર્યાયને જાણતા સોનું જણાઈ જશે, પણ જો સોની ઉપર નજર હશે તો સોનું નહીં જણાય. સોની પાસે હથિયાર છે એના ઉપર નજર હશે તો સોનું નહીં જણાય. આપણે સોનાના દર્શન કરવા છે અને સોનામાં જે મેલ છે એના ઉપર નજર કરશો તો સોનું નહીં જણાય. હા, પણ સોનાનો જે ઘાટ છે એના ઉપર નજર કરતા ઘાટવાન એવો પદાર્થ સોનું જણાઈ જશે. કેમ કે સોનાની અવસ્થા અને સોનું સર્વથા ભિન્ન નથી. કથનચિત ભલે ભિન્ન હોય પણ સર્વથા ભિન્ન નથી. અહીંયા એને દ્રવ્યને પર્યાયને અભેદ વસ્તુ કરીને એની અભેદની લક્ષ કરાવવું, એમાં જવાનું કહેવાનું. એમ જ સમજવું. અત્યારે આ જે વિષય છે એ દ્રષ્ટિ પ્રધાન થી વાત નથી ઉપાડી, પણ જ્ઞાન પ્રધાન. હવે જ્ઞાન પ્રધાનમાં પણ એક અભેદ નહીં, એ દ્રવ્યને પર્યાય અભિન્ન છે એવી એક અભેદ નહીં છે. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં થી જોવામાં આવે તો દ્રવ્યને પર્યાય અભિન્ન છે. સમજી ગયા? અહીં એ શૈલી છે, એટલે પ્રકારાંતર છે. થોડો આમાં પ્રકારાંતર થી આત્માનું સ્વરૂપ સમજાવે છે. હવે બીજી ગાથા 36 માત્રી પછી. જ્ઞાન અનુભવ રહિત ને અર્થ જ્ઞાન થતું નથી. મથાળો એનો શબ્દાર્થ, સર્વ પોતાના આત્મામાં જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. જે જ્ઞાનના અનુભવથી રહિત છે તેને પદાર્થનું જ્ઞાન સિદ્ધ થતું નથી. એની વ્યાખ્યા, બધા પ્રાણી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા પોતાના આત્મામાં જ્ઞાનનો અનુભવ કરે છે, એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ભલે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ હોય પણ દરેકને હું જ્ઞાનવાન છું, મારામાં જ્ઞાન થઈ રહ્યું છે એવો અનુભવ અજ્ઞાની પ્રાણીને નિરંતર હોય જ છે. જેને પોતામાં કાંઈ પણ જ્ઞાનનો અનુભવ થતો નથી તેને કોઈ પણ પદાર્થનું કોઈ જ્ઞાન થતું નથી. કે છે કે મને રાગ જણાય છે ને દેહ જણાય છે ને જ્ઞાન જણાતું જ નથી, તો એને આત્મ પદાર્થનું પણ જ્ઞાન ન થાય ને પરપદાર્થનું પણ સમ્યક પ્રકારે જ્ઞાન થઈ શકતું નથી. લજામણીનો છોડ એક દ્રષ્ટાંત આપે છે. છોડ થાય છે, લજામણીનો છોડ જ્યારે સ્પર્શન ઇન્દ્રિય દ્વારા એવો અનુભવ કરે છે કે તેને કોઈ અડ્યું, તેના ઉપર કોઈ આપત્તિ આવી, તો તે પોતાને સંકોચી લે છે અથવા મૃત રૂપે દેખાડે છે. એમ દ્રષ્ટાંત આપ્યું કે લજામણીના છોડને કોઈ સ્પર્શ કરે છે તો એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, તો એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એમ જાણ્યું કે મને કોઈ ઉપદ્રવ કરે છે, મને કોઈ મારવા આવ્યું છે, એમ જાણીને લજામણીનો છોડ સંકોચ કરી લે છે. એના ઉપયોગને આત્મા તરફ વાળી લે છે પોતાના બચાવ માટે. એટલું એને સ્પર્શ ઇન્દ્રિયના જ્ઞાન દ્વારા પણ એનો જ્ઞાનનો ઉઘાડ છે, તેથી તે પોતાનો બચાવ કરવા માટે સન્મુખ થાય છે, પોતાનું સંકોચે છે આખા શરીરને. તેથી તેને સ્પર્શ વિષયક અર્થ જ્ઞાનનું હોવું પ્રાપ્ત થાય છે. એટલે પ્રત્યેક જીવમાં એમ કહે છે કે જ્ઞાનનો ઉઘાડ તો છે જ, એમ એ ઉઘાડ દ્વારા આત્માને તું જાણ તો જણાશે. અને તેથી તેમાં જ્ઞાન ગુણ ધારક જ્ઞાનીનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, ભલે તે જ્ઞાન ગમે તેટલી થોડી માત્રામાં વિકસિત હોય. લજામણીના છોડનું એ જ્ઞાન ભલે થોડુંક વિકસિત હોય ઉઘાડ, તો પણ એ પોતાના જ્ઞાન દ્વારા પોતાનો બચાવ સાધી શકે છે, પોતાનું શરણ લઈ શકે છે એમ એના દ્વારા પણ. હા, ભેગા થઈ જાય છે આત્મા, અને એના એક સ્પર્શ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ પોતે પોતાનો બચાવ કરે છે એમ. હા, એ બરાબર છે. જે પરોક્ષ જ્ઞાનથી વિષયની પ્રતીતિ થાય તેનાથી જ્ઞાનની જ્ઞાનીની પ્રતીતિ કેમ ન થાય, એવો એક સરસ સુંદર વાત કરે છે. જે પરોક્ષ જ્ઞાનથી, વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી. ભલે તને પ્રત્યક્ષ જ્ઞાન નથી થયું પણ સાંભળો, જે પરોક્ષ જ્ઞાનથી એટલે ઇન્દ્રિય જ્ઞાનથી વિષયની, એટલે પાંચ પ્રકારના ઇન્દ્રિયના જે વિષયો છે, સ્પર્શ ગંધ વર્ણ અને શબ્દ, એની પ્રતીતિ થાય તને કે આ ટાઢું છે, આ ઊનું છે, લાંબું છે, ટૂંકું છે, કાળું છે, પીળું છે, ધોળો પદાર્થ, એમ તારા જ્ઞાન દ્વારા જો પર પદાર્થની શ્રદ્ધા તને થાય છે, આંખ દ્વારા રૂપની તને થાય છે કે આ ભગવાનની પ્રતિમા છે, એ તારા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પર પદાર્થની તને પ્રસિદ્ધિ થાય અને તને એનું શ્રદ્ધાન એનું હોવું તને થાય છે, પ્રતીતિ એટલે હોવું થાય છે શ્રદ્ધા, તો તેનાથી જ્ઞાનીની પ્રતીતિ કેમ ન થાય? એ જ્ઞાન દ્વારા આત્માની તને કેમ પ્રતીતિ નથી આવતી? વિશ્વાસ કે જે જ્ઞાન પરની પ્રતીતિ કરે છે, શ્રદ્ધા કરે છે આ છે આ છે આ છે, તો એ જ્ઞાન દ્વારા આત્માની તને શ્રદ્ધા કેમ થતી નથી એમ પ્રશ્ન કરે છે મથાળામાં. સુંદર જવાબ છે. 37મી ગાથા એનો શબ્દાર્થ, જો પરોક્ષ જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન છે એની પાસે, અતિન્દ્રિય જ્ઞાન તો છે નહીં, જો પરોક્ષ જ્ઞાન દ્વારા વિષયની પ્રતીતિ થાય છે એટલે તે પ્રકારનો વિષય, આંખ દ્વારા રૂપનો પ્રતીતિ થાય છે, કાન દ્વારા શબ્દની પ્રતીતિ થાય છે, જીભ દ્વારા ખાટા મીઠા પદાર્થો છે એમ પ્રસિદ્ધિ તું કરી રહ્યો છો, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા ટાઢુંનું છે એમ તને પ્રતીતિ શ્રદ્ધા જ્ઞાન થાય છે, વિષયની પ્રતીતિ થાય છે, તો આ પરકીય એટલે પરોક્ષ જ્ઞાન દ્વારા જ્ઞાની આત્માની પ્રતીતિ કેમ ન થાય એવો પ્રશ્ન કરે છે પોતે. એની વ્યાખ્યા, મતિશ્રુત અવધિ મનપરિયો અને કેવળ આ પાંચ સમ્ય જ્ઞાનોમાં આદિના બે જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય છે. આ પરોક્ષ જ્ઞાનોથી જો ઇન્દ્રિયોનો વિષય સમૂહ પ્રતીતિ ગોચર થાય છે તો આત્મા જે જ્ઞાનનો વિષય જ્ઞેય છે તે આ પરોક્ષ જ્ઞાન દ્વારા કેમ પ્રતીતિ ગોચર ન થવો જોઈએ? થવો જ જોઈએ. જ્ઞેય હોવાથી તે પણ જ્ઞાન અથવા જ્ઞાનીનો વિષય છે, ભલે પરોક્ષ રૂપે કેમ ન હોય. આમાં મુખ્ય પ્રકાર એવો લીધો કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, જે અતિન્દ્રિય જ્ઞાન થયું છે જેને, એને તો આત્માનો અનુભવ છે, તો એ પરોક્ષ જ્ઞાન દ્વારા જો પરની પ્રતીતિ એટલે વિશ્વાસ છે તો એ જ્ઞાન દ્વારા આત્માની પ્રસિદ્ધિ પ્રતીતિ શ્રદ્ધા કેમ ન થાય? કે થાય જ. પણ મૂળમાં એમ કહેવા માંગે છે, મૂળમાં તો, કે ભલે અજ્ઞાની અપ્રતિભૂત છે, એની પાસે ઇન્દ્રિય જ્ઞાન છે, પણ જો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરની પ્રસિદ્ધિ થાય તો એ ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયક તો તને જણાઈ રહ્યો છે બાળગોપાળ સૌને, તો તને જાણનાર જણાય છે એમ કેમ નથી આવતું? આવી શકે છે. જરા શાંતિથી વિચાર કરીશ તો ઇન્દ્રિય જ્ઞાનમાં પણ વર્તમાન વર્તા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હવે જ્ઞાયક જણાય છે એવો વિશ્વાસ નથી. વિશ્વાસ કરીશ તો એ ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય થઈને અતિન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ આત્માનો અનુભવ થશે. પહેલા પરોક્ષમાં આવી જા અને પછી પ્રત્યક્ષ પણ થઈ શકશે એમ શૈલી લીધી. ગાથા 38 એનું મથાળું, જેનાથી પદાર્થ જણાય, આ પદાર્થ જણાય છે ને જ્ઞાનથી, જેનાથી પદાર્થ જણાય તેનાથી જ્ઞાની એટલે આત્મા ન જણાય, એ કેવી રીતે? અમને આશ્ચર્ય થાય છે એમ કે છે. ગાથા 38 એનું મથાળું આપણે બોલ્યા વાંચ્યા. જેના દ્વારા પદાર્થ જણાય છે એટલે જ્ઞાન દ્વારા પર પદાર્થ જણાય છે, તેના દ્વારા એટલે તે જ જ્ઞાન દ્વારા જ્ઞાની એટલે જ્ઞાતા કેમ ન જણાય? જેના દ્વારા ઉજ્જોત પ્રકાશ દેખાય છે તેના દ્વારા શું દીપક નથી દેખાતો? દેખાય જ છે. હવે દીપકનો દ્રષ્ટાંત આપીને વધારે સિદ્ધ કરશે. શબ્દાર્થ, પાછલા પદના વિષયને અહીં દીપક અને તેના પ્રકાશ દર્શનના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે. જેવી રીતે દીપકના પ્રકાશને દેખનાર, પ્રકાશને દેખનાર દીપકને પણ દેખે જ છે. પ્રકાશ દેખાય અને દીપક ન દેખાય એમ ન બને. રાત્રિના ટ્યુબલાઇટમાં જે થયો પ્રકાશ એ જણાય અને ટ્યુબલાઇટ ન જણાય એમ ન જણાય, કેમ કે દીપક અને પ્રકાશ બે એક જ ચીજ છે. સૂર્યનો પ્રકાશ જણાય તો સૂર્ય તને જણાય જ, કેમ કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ તો એક વસ્તુ છે એમ. એટલે જેના પ્રકાશને દેખનાર દીપકને પણ દેખે છે, તેવી જ રીતે જે જ્ઞેયરૂપ પદાર્થને જાણે તે તેના જ્ઞાયક અથવા જ્ઞાનીને પણ જાણે છે. ન જાણવાની વાત કેવી, અમને તો આશ્ચર્ય થાય છે. તો એકવાર જ્ઞાનને જાણવામાં આવે તો આત્મતને જણાઈ જશે. તો રાગને જાણવામાં ઉભો જ ત્યાં સુધી આત્મ નહીં જણાય. થઈ શકે, સેલામાં સેલું
એમ બતાવે, ખાતરી આપે,
ખાતરી આપે. હવે 39 ગાથાનું મથાળું. વૈદ્યને જાણે અને વેદકને ન જાણે તે આશ્ચર્યકારી છે. શબ્દાર્થ, દુર્બુદ્ધિ વૈદ્યને તો જાણે, વૈદ્યને એટલે જ્ઞેયને તો જાણે. જણાવવા લાયક પદાર્થ જે વૈદ્ય છે, જ્ઞાનનો વિષય છે, એને તો જાણે છે દુર્બુદ્ધિ. વેદકને કેમ નથી જાણતા, જાણનારને કેમ જાણતા નથી, એમ કે છે દુર્બુદ્ધિને, અજ્ઞાનીને કે છે કે તને આ પદાર્થ છે એમ તો તને જણાય છે, પણ આ પદાર્થને પ્રસિદ્ધ કરનાર એવું જ્ઞાન એટલે આત્મા તને કેમ નથી જણાતો, અમને આશ્ચર્ય થાય છે. તને આ યોગસાર છે, આ સમયસાર નથી એમ તો તે જાણ્યું ને. તો કે હા, કે જો તને આ શાસ્ત્ર જણાય છે, પરપદાર્થ જણાય છે, તો પરપદાર્થને જાણનાર તને કેમ જણાતો નથી, અમને તો આશ્ચર્ય થાય છે. કેમ કે જે પરપદાર્થને પ્રસિદ્ધ કરે છે જે જ્ઞાન, એ જ્ઞાનમાં જાણનાર તો જણાઈ ગયો છે, તો આ જણાય છે અને હું નથી જણાતો, અમને આશ્ચર્ય થાય છે. પરજ્ઞેય જણાય છે અને સ્વજ્ઞેય જણાતો નથી, પરપદાર્થ જણાય છે અને આત્મા જણાતો નથી, અમને તો આશ્ચર્ય થાય છે. ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં, કેવું કહીએ જ્ઞાન. અમને તો મોટી તમારી મૂર્ખાઈ લાગે. આ ઘડો છે, આ કપડું છે, સોફા સેટ છે, અને આ ફલાણું છે, ઢીકણું છે, એ તને જણાય અને જાણનારો તને કેમ જણાતો નથી. પર પદાર્થનું અસ્તિત્વ તને ભાસે છે અને પર પદાર્થને પ્રસિદ્ધ કરે એવા આત્માનું અસ્તિત્વ એનો કેમ નકાર કરી રહ્યો છો, એનો તું કેમ સ્વયં નિષેધ કરે છે, અમને આશ્ચર્ય થાય છે. દુર્બુદ્ધિ વૈદ્યને તો જાણે છે, એટલે જ્ઞેયોને તો જાણે છે, અજ્ઞાની અપ્રતિભૂત મિથ્યા દ્રષ્ટિ બધા પદાર્થને તો જાણે છે. વેદકને એટલે જાણનારને કેમ નથી જાણતો. પ્રકાશને તો દેખે છે પરંતુ પ્રકાશકને દેખતા નથી, એ કેવું આશ્ચર્ય છે. સૂર્યનો પ્રકાશ દેખાય છે, પણ સૂર્યનો પ્રકાશ દેખાય છે તો સૂર્યના દર્શન તમને થયા કે ના? સૂર્ય તો જણાતો જ નથી, સૂર્ય નથી જણાતો, પ્રકાશ જણાય છે. તો કે છે કે એ તો મૂર્ખ છે એમ. હવે વ્યાખ્યા, નિસંદેહ જ્ઞેયને જાણું, આ ખાટું છે, મીઠું છે, ધોરું છે, કારું છે, નિસંદેહ જ્ઞેયને જાણું અને જ્ઞાયકને, જ્ઞાન કે જ્ઞાનીને ન જાણું, જ્ઞાનની પર્યાય પણ ન જણાય અને જ્ઞાયક પણ ન જણાય, ન જાણું, એ એક આશ્ચર્યની વાત છે. હા હા, આ તમારી મોટી મૂર્ખાઈ ઉપર અમને આશ્ચર્ય થાય છે કે આ તમે શું કરી રહ્યા છો. તમે કહો છો કે હું તો જણાતો જ નથી, હું તો જણાતો જ નથી, હું તો જણાતો જ નથી, શું કરો છો આ તમે? તમારી મૂર્ખાઈ ઉપર અમને શું આવે?
અને એમને અનુભવથી એમ સિદ્ધ થાય છે કે આ સરળ કામ છે અને
એકદમ એકદમ અનુભવની અનુભવની કળા એકદમ સરળ રૂપે કહી છે. આમાં એકદમ સરળતાથી જેવો સામાન્ય બુદ્ધિવાળા સમજી શકે, સામાન્ય બુદ્ધિવાળા, કે આ જ્ઞાનની પર્યાય જણાય છે તો આત્મા જણાય છે, કેમ કે જ્ઞાનની પર્યાય અને આત્મા તો એક જ વસ્તુ છે. પણ તું જ્ઞાનની પર્યાય સુધી આવ્યો નથી. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, અને અહીં અંદર આવ્યો તો કે રાગ જણાય છે, ક્રોધ જણાય છે, એટલે અહીંયા અટકો. કાં તો બહારનો અટકો અને કાં અંદરમાં અટકો. એટલે પરજ્ઞેયની તું પ્રસિદ્ધિ કરી રહ્યો છો, અંદરનું રાગરૂપ જ્ઞેય અને પરજ્ઞેય એની પ્રસિદ્ધિ તન થઈ. આ છે, આ છે, ક્રોધ થયો, માન થયો. પણ ક્રોધ થયો ત્યારે ક્રોધનું જ્ઞાન પણ થયું એમ કાં કરતો નથી તું? ક્રોધ જ થાય છે કે ક્રોધનું જ્ઞાન થયું એમ પણ થાય છે? કેમ કે એકલો ક્રોધ થતો હોય અને જો જ્ઞાન ન થતું હોય તો જડ થઈ જાય, અને એકલું જ્ઞાન થતું હોય ને ક્રોધ ન થતો હોય તો પરમાત્મા થઈ જાય, તો કેવડી થઈ ગયો. તો જ્ઞાન થાય છે. હવે મારામાં ક્રોધ થાય છે, ક્રોધને હું કરું છું કે ના હું ક્રોધને કરતો નથી, તો ક્રોધને હું જાણું છું કે ના ક્રોધ જણાતો નથી, ત્યારે શું જણાય છે? કે જ્ઞાન જણાય છે. હવે જો જ્ઞાન જણાય છે તો જ્ઞાન ને આત્મા તો એક જ છે, તને આત્મા હાથમાં આવી ગયો, જા તારે શાસ્ત્ર ભણવાની જરૂર નથી, જા. હા, એને કાલે પ્રશ્ન કર્યો ને ચા પાણી પીતા પીતા, ત્યારે રાજેશે કહ્યું કે જ્ઞાન ની પર્યાય જણાય છે તો આત્મા જણાય જ, કેમ કે જુદું તો નથી, સમજી ગયા. એટલે મેં કાલે કહ્યું હતું, મેં કહું આ વિષય આપણે યોગસારમાં તું વાત કરે છે, યોગસારમાં છે ને, આપણે કાલે લેશું. દુર્બુદ્ધિ વેદને તો જાણે છે ના, વ્યાખ્યા નિસંદેહ જ્ઞેયને જાણું એમાં તો નિસંગ છે, કે આ રાજુ જ છે. હે, તારી મમ્મી એમ કહે લક્ષ્મીબેન કે આ તો રાજુ જ છે, આ મીના નથી, રાજુ જ છે. શું? આ દીકરો છે, દીકરી નથી, એમ નિસંદેહ નિશંક. હે, એમ કહે છે કે તમે એને તો નિશંકપણે જાણો છો. શું? અને જ્ઞાયકને જ્ઞાન કે જ્ઞાનીને ન જાણવું એ એક આશ્ચર્યની વાત છે. આહા, મોઢો જણાય છે અને અરીસો જણાતો નથી, એક અમને આશ્ચર્ય થાય છે. હે, આ જ્ઞેય જણાય છે અને મારું જ્ઞાન જણાતું નથી, એ તો અમને આશ્ચર્યની વાત લાગે છે. જેવી રીતે પ્રકાશથી પ્રકાશિત વસ્તુને તો દેખવી, જો હવે ઓલું તો પ્રકાશ અને પ્રકાશકની વાત કરી હતી, હવે પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય એમ ત્રણ ભેદ કરે છે, કે પ્રકાશથી પ્રકાશિત વસ્તુ, પ્રકાશ દીવાનો એની દ્વારા આ પ્રકાશની વસ્તુ સોફાસેટ, પ્રકાશની વસ્તુને તો દેખવી પરંતુ પ્રકાશને ન દેખવો, આવા જ્ઞાયક વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુર્બુદ્ધિ વિકારગ્રસ્તિત બુદ્ધિવાળા કયા છે? અરે ભાઈ, તને આ સોફાસેટ જણાય છે પણ આ પ્રકાશ જણાતો નથી, એ કેવું આશ્ચર્ય છે. એક વખત એક પ્રોફેસરે, રાત્રમાં હોલ હતો મોટો, એમાં 100 વિદ્યાર્થી બેઠા હતા, એક પેપર કાઢ્યું પરીક્ષા માટે, કે આ હોલની અંદર કેટલી કેટલી વસ્તુઓ છે, ઝીણામાં ઝીણી વસ્તુ તમારે લખી લાવવાની, મોટી વસ્તુ લખવી, ઝીણામાં ઝીણી વસ્તુ લખી લાવવાની. 100 વિદ્યાર્થી બેઠા હતા, 100 વિદ્યાર્થીએ આખા આટા મારી મારીને ઝીણામાં ઝીણી વસ્તુ ટાંચણી પડી હતી ને એ પણ લખી નાખી, અને પેપરો બધા આવ્યા. એને તો પરીક્ષા કરનારને તો એક જ જોવાનું કે આમાં કોઈ ટ્યુબલાઇટ લખી છે કે નહીં, એટલું જોવાનું હતું. ટ્યુબલાઇટ નથી લખી, ચોકડો. સોએ સોયને નાપાસ કરી દીધા, સોને નાપાસ કર્યા. તો બધા આજકાલના તો વિદ્યાર્થી પાછા સમજ્યા કે નહીં, સમજવા જેવા માસ્તર મારે કે સાહેબ સર તમે આ 100 નાપાસ કેમ કરી શકો છો, 99 ને નાપાસ કરી શકો છો, એક તો પાસ કરો. તો કે પછી ઠંડા તો પાડવા જોઈએ કે તમે આમાં બધી વસ્તુ લખી છે પણ જેના દ્વારા આ વસ્તુનું જ્ઞાન થયું એ લખું, પણ જેના દ્વારા જ્ઞાન થયું એ ટ્યુબલાઇટ ભૂલી ગયા. હો મણ તેલે અંધારું, જો ટ્યુબલાઇટ ન હોત તો આ પદાર્થ તમે લખી જ ન શકત. માટે ટ્યુબલાઇટ એ મુખ્ય છે. ટ્યુબલાઇટ હતી તો એના દ્વારા આની પ્રસિદ્ધિ થઈ, ટ્યુબલાઇટ ન હોત તો આ પ્રસિદ્ધિ ન થાત. માટે તમે મૂળમાં થાપ ખાધી, મૂળમાં ભૂલ. 100 મણ તેલે અંધારું, તમને આ આખા હોલમાં આ ટ્યુબલાઇટ ભડકો પડે છે એ દેખાણું નહીં.
કેટલી ઊંડાઈ પણ કેટલી ઊંડાઈ, જે વસ્તુથી વસ્તુ દેખાય છે એ વસ્તુને ભૂલી ગયા.
એમ કહે છે પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય. પ્રકાશક તો દ્રવ્ય છે, દીપક છે, અને પ્રકાશ એની પર્યાય છે, અને એ પ્રકાશ દ્વારા જે ઘટપટ જણાય છે પ્રકાશ્ય છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, સમજી ગયા? એમ ત્રણ ભેદ જણાય પ્રકાશ્ય. એમ કહે છે કે પ્રકાશથી પ્રકાશિત વસ્તુને દેખવી પરંતુ પ્રકાશને ન દેખવો, આવા જ્ઞાયક વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુર્બુદ્ધિ વિકારગ્રસિત બુદ્ધિ. પાછલા પદમાં પ્રકાશથી પ્રકાશિત વસ્તુને તો દેખવી, ઘટપટને દેખવી પરંતુ પ્રકાશને ન દેખવો, આવા જ્ઞાયક વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુર્બુદ્ધિ વિકારગ્રસિત બુદ્ધિવાળા કયા છે. પાછલા પદમાં દીપક અને તેના પ્રકાશની વાત લઈને વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. અહીં ઉજ્જોત અને તેના દ્વારા પ્રકાશિત પદાર્થની વાત લઈને તે જ વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. પેલા પદમાં પ્રકાશક અને પ્રકાશ, પ્રકાશને જાણતા પ્રકાશક જણાઈ જશે. અહીંયા ત્રણ વાત લીધી છે, આવેલ છે. દ્યોતક, દ્યોત અને દ્યોતનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયનો છે. એકને જાણવાથી બીજું જાણવામાં આવે છે, જ્ઞાનને જાણવાથી આત્માને જાણવામાં આવે છે. જેને એકને જાણતા બીજાનો બોધ થતો નથી તે જ ખરેખર દુર્બુદ્ધિ છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ ઘડો તને જણાય છે પણ ઘડાને પ્રસિદ્ધ કરનાર પ્રકાશ તને જણાતો નથી, આ દુર્બુદ્ધિ છે. એમ ક્રોધ જણાય છે પણ ક્રોધ થયું એવું જ્ઞાન જણાણું કે નહીં, તો એ તો વિચાર જ નહોતો આવ્યો. એ તો ક્રોધ થાય છે. હમણાં શિબિરમાં મુંબઈમાં એ પ્રશ્ન કર્યો ભાઈ કે આ રાગ થયા કરે છે, એ રાગ કેમ ટળે? કે મેં કહ્યું તમને રાગ જ થાય છે કે રાગને જાણતું જ્ઞાન પણ થાય છે? ઓહો હા, એ તો જ્ઞાન તો થાય છે. ક્રોધ થાય તો ક્રોધનું થયો એમ જ્ઞાન, જ્ઞાને જાણ્યું. લોભ કઈ ઈચ્છા થઈ પ્રાપ્તિની તો એનું જ્ઞાન તો થયું કે નહીં? તો મેં કહ્યું તમે જ્ઞાનને પાછળ રાખી દો છો અને ક્રોધને આગળ કેમ કરો છો? રાગને મારામાં જ્ઞાન થાય છે એને ઉર્ધ્વ રાખો ને, અને એને ગૌણ કરો ને. એ વાત આમાં વિષય લીધો છે. હવે 40 નંબરની ગાથા એનું મથાળું. જ્ઞેયના લક્ષથી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને ધ્યાવવાનું ફળ. શબ્દાર્થ, જ્ઞેયના લક્ષ દ્વારા આત્માના પરમ સ્વરૂપને જાણીને અને લક્ષ્યરૂપથી વ્યાવૃત થઈને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરનારને કર્મનો નાશ થાય છે. એની વ્યાખ્યા બહુ સારી છે. જે લોકો જ્ઞેયને જાણવામાં પ્રવૃત્ત હોવા છતાં આ બધા જ્ઞેયો છે એમ જાણવામાં પ્રવૃત્તિ કરે છે, હોવા છતાં પણ જ્ઞાયકને જાણવામાં પોતાને અસમર્થ બતાવે છે કે મને આ જણાય છે પણ મને મારું જ્ઞાન જણાતું નથી, આત્મા જણાતો નથી, અસમર્થપણું બતાવે છે. તેમને અહીં જ્ઞેયના લક્ષથી આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણવાની વાત કહેવામાં આવી છે અને સાથોસાથ એમ સમજાવવામાં આવ્યું છે કે આ રીતે શુદ્ધ સ્વરૂપ સામે આવતા જ્ઞેયનું લક્ષ છોડીને પોતાના તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરો, એનાથી કર્મોની નિર્જરા થાય છે. કે આ જ્ઞેયો જણાય છે એના ઉપરથી લક્ષ છોડીને જાણનાર જણાય છે એના ઉપર તમે લક્ષમાં આવી જાઓ, અથવા જ્ઞેય જણાય છે જણાતું નથી પણ મારી જ્ઞાનની પર્યાય જણાય છે તો પણ તમે જ્ઞાયકમાં આવી જશો. કેમ કે આત્મા અને પર્યાય એ સર્વથા ભિન્ન નથી, પૂર્વે ન્યાય આપી દીધો છે. હવે ઈ જે વાત કરી કે જ્ઞેયનું લક્ષ છોડીને જ્ઞાનમાં આવી જાઓ, એના માટે એક દ્રષ્ટાંત બહુ સરસ આપે છે. પૂર્વ કથનનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ, ગાથા 41. જેવી રીતે કળછી અને ચમચાથી, જોજો, કળછી અને ચમચાથી ભોજન ગ્રહણ કરીને, દાળ લેવી હોય તો ચમચા દ્વારા ચમચાનો આશ્રય કર્યો અને દાળ લીધી. એમ કે છે કે જેવી રીતે કળછી અને ચમચાથી ભોજન ગ્રહણ કરીને તેને છોડી દેવામાં આવે છે, ચમચી દ્વારા દાળ લીધી અને મોઢામાં આમ લીધી, ત્યારે દાળનું તો ગ્રહણ થઈ ગયું પણ ચમચીને છોડી દીધી. જેના દ્વારા દાળ લીધી તો પ્રયોજન તો દાળ ખાવાનું હતું, કોઈ ચમચો ખાતો નથી, પછી એને છોડી દઈએ. એમ દાળનું જ્યાં ગ્રહણ થઈ ગયું ત્યાં ચમચીને છોડી દે છે. જોજો, એ બહુ સિદ્ધાંત સરસ છે, સમજી ગયા, સમજવા જેવો છે. ઈ જ્ઞેય ઉપર ઉતારશે, તેને છોડી દેવામાં આવે છે. તેવી રીતે ગોચર, ગોચર એટલે જણાયા, જણવા, જાણવા લાયક પદાર્થો, જ્ઞાનને ગોચર થાય છે, જણાય છે. ગોચર જ્ઞેય લક્ષ દ્વારા, એટલે કે જ્ઞેયને જાણીને, આત્માને જાણીને તેને છોડી દેવામાં આવે છે. કે છે કે આ તને જણાણું, એ ઠીક છે, ભલે જણાણું તને, હવે તું આને છોડી દે, આનાથી વ્યાવર થઈ જા, આનાથી પાછો ફર, કે મને જ્ઞેય જણાતું નથી પણ જ્ઞાન જણાય છે. પેલા જ્ઞેય જણાણું, પેલા જ્ઞેય જણાણું, ઈ જ્ઞેય જણાણું ઈ ચમચી છે, સમજી ગયા. અને એ જ્ઞાનની સિદ્ધિ થઈ એટલી કે જ્ઞેય જણાય છે માટે જ્ઞાન તો થયું, જ્ઞાન તો નક્કી થયું, હવે આને જાણવાનું છોડી દે અને જ્ઞાનને પકડી લે. આના માધ્યમ દ્વારા જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. કેમ કે સીધું કોઈ જ્ઞાનને જાણતો નથી, એવા જીવોને એમ કે ભાઈ તમારામાં જ્ઞાન છે, કેમ કે તમે પુસ્તકને જાણો છો, તો જાણનાર છે એ જ્ઞાન છે અને પુસ્તક છે એ જ્ઞેય છે. તમે જ્ઞેય આ પુસ્તકને જાણો છો કે જાણું છું. હવે કે છે કે એ પુસ્તક ઉપરથી લક્ષ ઉઠાવી દે અને મને જ્ઞાનની પર્યાય જણાય છે, આ પુસ્તક જણાતું નથી, તો તને અનુભવ થશે.
પુસ્તકનો લક્ષ છે ચમચો છે,
ચમચો છે,
ચમચો છે. અને અહીંયાથી ખ્યાલ આવ્યો કે આ પુસ્તક ને હું નથી જાણતો પણ હું મારા
જ્ઞાનને
જાણું છું,
ચમચો છૂટી ગયો. હા, પર જ્ઞેય ઉપરથી છૂટી ગયું લક્ષ અને સ્વ જ્ઞેય ઉપર આવી ગયા.
ચમચાથી આ સિદ્ધાંત થાય.
વ્યાખ્યા, અહીં કળછી ચમચાના ઉદાહરણ દ્વારા પૂર્વ પદમાં વર્ણિત વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. કળછી ચમચાનો ઉપયોગ જેવી રીતે ભોજનના ગ્રહણમાં કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને જાણવામાં, પેલા સીધો આત્મા ન જણાતો હોય તો પેલા શું થાય છે, સીધો આત્મા જણાતો નથી તો પેલા શું થાય છે કે જ્ઞેયના લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે, કે મને આ મારા જ્ઞાન દ્વારા જ્ઞેય જણાય છે, સમજી ગયા. એટલે જ્ઞેય જણાય છે, ત્યાં સુધી સ્વજ્ઞેય ન જણાણું, પર જ્ઞેય જણાય છે. પણ પર જ્ઞેયને પ્રસિદ્ધ કરનાર જ્ઞાનની તો સિદ્ધિ થઈ ગઈ, કેમ કે જ્ઞેય જો જ્ઞાન ન હોત તો આ શાસ્ત્ર છે એમ કોણ જાણત, સમજી ગયા. એટલે છે તો ભલે જ્ઞેય ઉપર લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે, આત્માનું ગ્રહણ જાણવું થઈ જતા જ્ઞેયનું લક્ષ છોડી દેવામાં આવે છે, પછી જાણનાર જણાય છે પર જ્ઞેય જણાતું નથી અને પોતાના ગ્રહિત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. હા, જેમ ચમચી દાળ મોઢામાં લખ્યા પછી ચમચી છોડી દેવામાં આવે છે, એમ પેલા જ્ઞેયને જાણીને જ્ઞાનની સિદ્ધિ કરી, પણ જ્ઞેયને જાણવાનું છોડી અને જ્ઞાનમાં આવી જા, એનાથી વ્યાવર્ત થઈ જા, એનાથી પાછો ફરી જા, તો તને જ્ઞાન દ્રષ્ટિમાં આવશે. એકદમ સેલામાં સેલો ઉપાય જ્ઞાનીઓ અનેક પડખેથી ભિન્ન ભિન્ન પડખેથી ભિન્ન ભિન્ન શબ્દ દ્વારા કોઈને કોઈ શબ્દ લાગુ પડે, કોઈને કોઈ શબ્દ લાગુ પડે. નિમિત્ત છે ને, નિમિત્તના અનેક પ્રકાર હોય છે. કોઈને કોઈથી ચોંટ લાગે, કોઈને કોઈથી ચોંટ લાગી જાય, કોઈને અરીસાથી ચોંટ લાગે. હાવ એકદમ સેલી, હાવ સેલું છે.
ખરેખર ખરેખર આમાં તો આ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધ કરી દીધું કે આ બહેનો હોય ભણેલા ન હોય ને તોય પણ એને.
અરે આમાં ભણતરનું કઈ કામ નથી, આમાં શાસ્ત્ર નું શું કામ છે? તમારામાં જ્ઞાન થાય છે કે નહીં? રાજસ્થાનમાં ઉદયપુર છે અને ઉદયપુરથી આગળ એક કાંકરોલીનું તળાવ છે અને એ તળાવની અંદર પાણીની સ્વચ્છતા બહુ છે. એ એટલું બધું પાણી ઊંડું પણ છે અને સ્વચ્છ પણ છે કે એક પૈસો તમે ત્રાંબાનો નાખો અને કાંઠા ઉપર બેસો તો આમ ત્રાંબાનો જાય છે પૈસો, જતો દેખાય અને ઠેઠ તળિયે જાય અને બેસે તો દેખાય કે હવે તળિયે પહોંચી ગયું, એટલું સ્વચ્છ પાણી. હવે એવા સ્વચ્છ પાણીની પાર ઉપર ચાર જણા બેઠા હતા. એક પાંચમો માણસ બીજો આવ્યો કે ભાઈ તમે પેલાને પૂછ્યું કે તમે આ બેસીને તમે શું આમાં જુઓ છો, તમને શું દેખાય છે, એમાં શું છે? તમે યાદ નજર કર્યા કરો છો? ચારે જણા આમ પાણીની સામે નજર કરતા હતા. સમજી ગયા? તો લો પાંચમો આવીને પૂછ્યું તમે શું જુઓ છો? તો પેલાને પૂછ્યું કે તને શું દેખાય છે? કે મને તો એમાં અસંખ્ય તારા છે એમ દેખાય છે. ઉપર તારા હતા અસંખ્ય, રાત્રિનો ટાઈમ હતો. સાંભળજે, કિમલો દર્પણનો દાખલો છે એવો છે. ઓલો પેલા નંબરો કે છે એમાં તો અસંખ્ય તારા છે. હવે તારા તો એમાં નહોતા, તો કે તારા છે એને પાણી દેખાણું જ નહીં. પછી બીજાને પૂછ્યું કે ભાઈ તમને આમાં શું જણાય છે? કે આમાં તારા છે એમ નથી જણાતું, પણ આમાં તારા જણાઈ રહ્યા છે પાણીમાં. પાણીમાં મને તારા જણાઈ રહ્યા છે, મને તારા જણાઈ રહ્યા છે. ઉને કીધું મને આમાં તારા છે, બીજાએ કીધું મને તારા જણાય છે. એટલે પાણી જણાતું નથી, એ તો આવી ગયું ને, સમજી ગયા? એ ફેલ થઈ ગયો. આમાં તારા જણાય છે મને, બીજો કહે ઠીક. ત્રીજાને પૂછ્યું કે તને શું જણાય છે આમાં? કે મને આ તારા જણાય છે ને એવું પાણી જણાય છે. તારા જણાય છે એવું પાણી જણાય છે. સમજી ગયા? ત્રીજા વાળાને એમ કીધું. ચોથા વાળાને પૂછ્યું કે તમને શું જણાય છે? કે મને તો પાણી પણ જણાય છે અને તારા પણ જણાય છે, બે જણાય છે. ચાર જણાએ જવાબ દીધો. પાંચમો કે તમે ચારે નાપાસ. ત્રીજા નંબરે પરપ્રકાશને પકડ્યું, ચોથા નંબરે સ્વપ્રકાશકને પકડ્યું, પણ સ્વપ્રકાશક રહી ગયું. સૂક્ષ્મ વાત છે. પાંચમાએ એમ કીધું કે તમને પાણી પણ જણાય છે અને તારા પણ જણાય છે, બે જણાય છે ને તમને, એક નથી જણાતું ને? તો ના, પાણી નથી જણાતું. તો તમે જો પેલાને કે આમાં તારા છે જ નહીં, એ તો તદ્દન ચોકડો. પછી બીજાને કહ્યું કે તને તારા જણાય છે તો તને પાણી ન જાણું, એટલે તો એ ખોટો. બરાબર? ત્રીજાને એમ કહ્યું કે તને તારા જણાય એવું પણ જણાય પાણી જણાય છે, એટલે જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન જણાય છે, શાકના સંબંધવાળું મીઠું જણાય છે. સમજી ગયા? શાકના સંબંધ રહીત મીઠું નથી તને સ્વાદ આવતો. એમ તને આ તારા જણાય જેમાં એવી પર્યાય જણાય છે. સમજી ગયા? એ પણ પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. દળ ના જાણું, તારી નજરમાં દળ ના આવ્યું. સમજી ગયા? અને પર્યાય આવી પણ કેવી? કે તારાનો સંબંધ વાળી પર્યાય જણાય છે. સમજી ગયા. ચોથા ને એક એ છે કે તું પણ સ્વપર પ્રકાશક ના વ્યવહાર માં અટકો. પાણી પણ જણાય છે અને તારા પણ જણાય છે, એટલે એક સાથે બે તને જણાય છે, એક સાથે બે જણાય છે. હવે એમાં તારા જણાય છે એ વ્યવહાર છે, અને પાણી જણાય છે એ નિશ્ચય છે. એ બે થઈને પ્રમાણ જ્ઞાન, મને બે જણાય છે એ પ્રમાણ જ્ઞાન માં અટકો. ત્યારે ઓલા પાંચમા ને કે છે ચારે જણા કે આમાં શું અમારે કરવું, તો કે તમે પાણી ઉપર મીઠ માંડો. પાણી પાણી ને પાણી જણાય છે, બીજું કઈ જણાતું નથી. આ એમ એમ કે છે કે આ જ્ઞાનમાં આત્મામાં રાગ છે, તો કે તું ના પાસ. આત્મામાં રાગ જણાય છે તોય ના પાસ. રાગ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય માત્ર જણાય છે, રાગના સંબંધ વાળી. એકલી રાગને પ્રસિદ્ધ કરનારી જ્ઞાન ની પર્યાય, આત્માને નહીં પ્રસિદ્ધ કરતી, અને જ્ઞાનને રાગને પ્રસિદ્ધ કરતી એવી જ્ઞાયાકાર જ્ઞાનની પર્યાય જણાય તોય ના પાસ. કે છે કે મને તો આત્માએ જણાય છે અને રાગે જણાય છે, મને તો આત્માએ જણાય છે દેવગુરુ શાસ્ત્ર જણાય છે. સમજી ગયા? તોય ફેલ ના પાસ. કેમ કે પ્રમાણ જ્ઞાન થઈ ગયું. પ્રમાણ જ્ઞાન થઈ ગયું એમાં હે ઉપાધે ના આવ્યું. હા, ત્યારે શું છે કે મને મારામાં રાગ જણાતો જ નથી અને જ્ઞાનમાં આત્મા જ નાયક જ જણાય છે, ત્યારે અનુભવ થાય એ વાત.
બહુ સુંદર દાખલો છે. ખડી તે ખડી છે,
ખડી તે ખડી.
બીજું બધું લક્ષ છૂટી ગયું,
બધું લક્ષ છોડવા જેવું છે. જો આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય, બધું લક્ષ છોડવા જેવું. બધેથી ઉપયોગ સંકેલી અને ઉપયોગ જેને છે જેનો એના તરફ વાળવા જેવું છે.